તારીખ 18/7/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 410 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 322
પણ ગમે તેમ પણ જ્યાં સુધી મૂળ અસ્તિત્વને ગ્રહણ કર્યું નથી ત્યાં સુધી આ વિષયની કિંચિત પણ અંશ માત્ર પણ સફળતા પ્રાપ્ત થઈ નથી. એટલે મનવાણીથી આદરનો ભાવ થતો હોય તો તે અસંતોષનું સ્થાન થવું જોઈએ, જરા પણ સંતોષનું સ્થાન થવું જોઈએ. પહેલી જ પંક્તિમાં જે આ બોલનો વિષય છે, પહેલી જ પંક્તિમાં પહેલી જ લીટીમાં એ વાત કરી દીધી છે કે સંસાર પરિભ્રમણનું કારણ મૂળ અસ્તિત્વને ગ્રહણ કર્યું નથી, મૂળ અસ્તિત્વને પકડ્યું નથી, મૂળ સ્વરૂપથી દૂર રહીને બધું કર્યું છે. એક આ કરવામાં પોતે શાશ્વત તત્વ છે, મૂળ અસ્તિત્વ કેવું છે એ અવતરણ ચિહ્નમાં બીજી લીટી છે, એ મૂળ અસ્તિત્વને સ્પષ્ટ કરતી વાત છે. પોતે શાશ્વત તત્વ છે એટલે અસ્તિત્વ ત્રિકાળ છે એમ લીધું છે. શાશ્વત છે એટલે ત્રિકાળ છે એટલે પોતે ત્રિકાળી છે અને અનંત સુખથી ભરપૂર છે, જ્ઞાને નથી લીધવા. અસ્તિત્વ કહેતા તો અસ્તિત્વમાં ધારણ થયેલા બધા જ ગુણો આવી જાય છે, કોઈ ગુણ બાકી રહેતો નથી. અસ્તિત્વ કહેતા અસ્તિત્વમાંથી સત્તામાં રહેલા વિદ્યમાનતા અને દેવમાં રહેલા બધા ગુણો આવી જાય છે, પણ પ્રયોજન સુખનું હોવાથી સુખી ગુણથી વાત કરે. કોઈ વાર જ્ઞાન થી તો કોઈ વાર ગ્રહણ કરવાનો આશય કરાવવાનો આશય હોય તો જ્ઞાનથી વાત કરે, ઠરવાના આશયથી સુખથી વાત કરે, સુખમાં જીવ ઠરીને ઠામ થાય છે. પોતે શાશ્વત છે, અનંત સુખથી ભરપૂર છે એવું મૂળ અસ્તિત્વ છે. મેં આવા અસ્તિત્વને પકડ્યું નથી તો જે પરિણામ એ અસ્તિત્વને પકડતું નથી એ પરિણામ કોઈ બીજા અસ્તિત્વને સ્વપણે પકડે છે. સ્વ અસ્તિત્વને સ્વપણે ગ્રહણ કરવાને બદલે પર અસ્તિત્વને સ્વપણે ગ્રહણ કરે છે, પકડે છે. પરિણામ રહે જ નહીં, એ સ્વભાવ છે. જેમ સુખ શોધ્યા જ કરે કેમ કે એનો સુખ સ્વભાવ છે. સુખ માટે નિરંતર એની પ્રવૃત્તિ રહે કેમ કે સુખ એનો સ્વભાવ છે. સુખ મળતું નથી ત્યાં સુધી એ અનંતકાળે થાકવાનો નથી, અનંતકાળે પણ એ જ પ્રયત્ન કરશે. સુખ માટે એનો સ્વભાવ છે. એમ જ્ઞાન એનો કેવળ જ્ઞાન એનો સ્વભાવ છે તો બધું જાણવું એવી વાત એની છૂટવાની નથી. જેટલું વધારેમાં વધારે જાણવાનું મળે એટલું આ જીવને જાણવું છે કેમ કે એનો સ્વભાવ છે. એમ સ્વપણે ગ્રહણ કરવું એટલે આધાર લેવો, નિજ સત્તાનો આધાર લેવાના બદલે કોઈને કોઈ સત્તાનો આધાર લેવો એ પણ એનો સ્વભાવ છે, એ પણ સ્વભાવ જ છે. એટલે ક્યાં સ્વનો આધાર લે, કા પરનો આધાર લે, કા વિભાવનો આધાર લે, કા વિભાવના વિશે ભૂતપરનો આધાર લે, પણ અવલંબન વિનાનું કોઈ પરિણામ નથી. ઉપદેશ તો અપેક્ષાએ છે, નહીંતર ઉપદેશની જરૂર નથી. અને સિદ્ધ પદમાં એ પ્રકાર કુદરતી ઉત્પન્ન નથી, હરિયન પદ સુધી જ એની ઉત્પત્તિ કુદરતી રીતે છે, સિદ્ધ પદમાં નથી. એ પણ બહુ ગહન વિષય છે. કે આત્મા જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે સ્થિત થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, પોતાને માટે ને બીજાને માટેની વાત બધી પૂરી થઈ ગઈ. અને ઉપદેશ અપેક્ષા એ છે, એટલે કઈ અપેક્ષા એ છે કે જીવ બીજી સત્તાને ગ્રહે છે એ અપેક્ષા એ ઉપદેશ છે. નહીતર તો નિષ્સત્તા ખોઈ નથી, ત્યારે પણ નિષ્સત્તા ગુમાવી નથી, નિર્ગુણોનો ગુણોને એને છોડી દીધા નથી, સ્વરૂપને એને ગુમાવ્યું નથી. સ્વરૂપ તો સ્વરૂપપણે છે જ, જો સ્વરૂપ સ્વરૂપપણે છે તો એને કહેવું શું કે સ્વરૂપ સ્વરૂપપણે છો? જે માણસ પોતાની વિસ્મૃતિ કરતો હોય એને એમ કહે કે તું ફલાણો ભાઈ છો, હો તમે યાદ કરો તમે તો ફલાણા ભાઈ છો, કેમ તમે ભૂલી જાઓ છો ફલાણા ભાઈ છો, એમ કહેવું પડે. પણ એ તો અપેક્ષા શું છે કે એની વિસ્મૃતિની અપેક્ષા છે, એટલે એને સ્મૃતિ આપવી પડે છે. બસ ઉદ્દેશની આટલી જ અપેક્ષા છે, નહીતર અપેક્ષા નથી. કેમકે વસ્તુ તો વસ્તુના પોતાના સ્વરૂપે જ છે, પોતાના મૂળ સ્વરૂપનો. વસ્તુ કદી ત્યાગ કરે એ નબૂતો ન હોઈ શકે, અશક્ય વસ્તુ છે, કોઈ દિવસ બની શકે. અસ્તિત્વ દર્શાવ્યું બીજી પંક્તિમાં, પોતે શાશ્વત તત્વ છે, અનંત સુખથી ભરપૂર છે, શાશ્વત છે અને અનંત સુખથી ભરપૂર છે. બસ પ્રયોજન સુખનું હોય તો પણ અસ્તિત્વને ગ્રહણ કરવું જોઈએ, અને પ્રયોજન સુખનું જ છે તપાસે તો. બીજું અસ્તિત્વ ગ્રહણ કરવામાં પણ પ્રયોજન સુખનું જ છે. શરીરનો આધારથી જીવવું, કે શરીર સારું રહે તો સારું, નિરોગી રહે તો સારું, કે પૈસાના આધારે જીવવું, કે ઘરના આશરે જીવવું, કે આ ઘરનો આશરો તો છે, કોઈ આપણને કાઢે એવું તો નથી, ઘરનું ઘર છે, કે પરિવાર કે અમુક જૂથ છે એટલે કાંઈ વાંધો નથી, આબરૂ કીર્તિ છે માટે પણ વાંધો નથી. એ બધો પર સત્તાનો આધાર છે, એ જીવને અનંત સંસારનું કારણ છે. સ્વસત્તાનો આધાર તે મોક્ષનું કારણ, સિદ્ધપદનું કારણ, કેમ કે તો સિદ્ધપદનો આધાર છે, એમાંથી સિદ્ધપદ પ્રગટ છે. અને એને છોડીને અન્ય સત્તાનો આધાર તે સંસારનું કારણ છે. આ સિદ્ધિ સિદ્ધિ વાત છે, આટલો સંક્ષેપ છે. એટલે જીવું સ્વરૂપ છે એવો સ્વાનુભવ કરીને, સ્વનો એવો અનુભવ કરીને, એવું સ્વરૂપ છે એવો જ પોતાનો અનુભવ કરીને શુદ્ધ પરિણતિની ધારા પ્રગટાવી નથી. શું કહ્યું છે કે એવો અનુભવ કરીને પોતે ક્યારે પણ અનંતકાળમાં એવી દશા, અનુભવ દશા, શુદ્ધ પરિણતિની દશા પ્રગટ કરી નથી. એ મૂળ અસ્તિત્વને પકડ્યું નથી, એનું જ બીજું ભાષાંતર છે કે જેવું શાશ્વત ત્રિકાળી સુખથી ભરપૂર તત્વ છે એવો સુખાનુભવ ક્યારે પણ પ્રગટ કર્યો નથી. એ પણ એને ભવભ્રમણ નહીં મટવાનું અને ચાલુ રહેવાનું કારણ છે. કેમ કે એક સમયનો પ્રથમ ક્ષણનો અનુભવ જન્મ મરણના નાશનું કારણ છે. કોઈ જીવને અપવાદે પણ એવું બનતું નથી કે અનુભવ કર્યો હોય અને એનો સંસાર ઊભો રહ્યો હોય, એનો અનંત સંસાર રહે એવું બને નહીં. બહુ અલ્પકાળમાં એ જીવ સંસારથી પરિમુક્ત થઈ જાય છે. બહુ સાદી ભાષામાં મૂળ વસ્તુ ચોખ્ખી મૂકી છે. ક્યારે પણ ભૂતકાળમાં પોતાના અનુભવ કરીને શુદ્ધ પરિણતિને પ્રગટાવી નથી, અને એ કર્યા વિના એણે ત્યાગ ઘણો કર્યો છે. પહેલી વાત ત્યાગની લીધી છે, એમ કે સર્વ સાધારણ જીવો જ્ઞાનને સમજતા નથી. જ્ઞાનને સમજનારા ઓછા છે, ત્યાગને સમજનારા લગભગ બધા જ શ્રદ્ધાળુ છે, ધર્મ શ્રદ્ધાળુ. ધર્મ વિષયક શ્રદ્ધાનો એ જુદી વાત છે, પણ ગમે તે ધર્મમાં માનતો હોય એના ત્યાગીને માનશે. એક આ વલ્ભાચાર્યના સંપ્રદાય છોડીને એ લોકો ત્યાગી કરતા ગ્રહસ્થીને પણ એવી જ રીતે માને છે. આજે આચાર્ય બધા ગ્રહસ્થી છે અને બહુ વૈભવથી રહેનારા હોવા છે, એને એ ધર્મના વડા તરીકે સ્વીકારે છે. બાકી સાધારણપણે શુદ્ધ પરિણામ અથવા સ્વાનુભવ પ્રગટ કર્યા વિના તેણે એટલે પોતે આ જીવે પોતે એમ લેવું, આ જીવે પોતે અનંત ભૂતકાળમાં સંસારના ઇન્દ્રિય સુખોને નાશવંત જાણ્યા છે ત્યારે આ તો થોડો કાળના છે, અને એ થોડો કાળ ઇન્દ્રિય સુખોનો ભોગવટો કરતા એવા કર્મ બંધાશે, પાપ કર્મ બંધાશે કે ભવિષ્યમાં તે દુઃખ દેનારા જ છે થશે, તેથી એનો ત્યાગ કરો. આવું સમજીને ત્યાગ કર્યો છે, સ્વરૂપ સમજીને અને સ્વરૂપનો અનુભવ કરીને નહીં, આવું તો સમજ્યો છે ને એ સારું લાગે કે બરાબર છે. ભલે પૂર્વનો પુણ્યનો ઉદય હોય, ભલે ભોગ ભોગ અને વૈભવ પ્રાપ્ત થયો હોય, પણ એને ભોગવતા એમાં રસ લેતા એવા માઠા કર્મ બંધાય છે. શુભમ ચક્રવર્તી સાતમી નારકીય એ પરિસ્થિતિ પ્રગટ છે. રાજેશ્વરી તે નરકેશ્વરી તે કહેવા તો એના ઉપરથી ઊભી થઈ છે. તો એમ જાણીને એનો ત્યાગ પણ કર્યો છે. તો માઠા કર્મ તો ન બંધાય, પણ માઠા કર્મ ન બંધાય અને સારા કર્મ બંધાય તો આ સારા કર્મના બંધનનું ફળ તો આવ્યું છે તને માઠા કર્મ બાંધવા માટે. શું આવ્યું? જેનો તું ત્યાગ કરે છે તો સારા કર્મનું ફળ છે. આ તો એની વાત ઊભી રહેશે કે જેનો તું ત્યાગ કરે છે એ જ કર્મ પાછું તારે બાંધવું છે. એ વાત તો કઈ બહુ સમજણ વાળી દેખાતી નથી. માણસ એમ કે જો મારું કામ નથી, મારું કામ નહોતું કે મારું કામ નથી કે હું તમારા માટે કામ નો નથી, તો મને બોલાવો છો શું કરવાનું એમ કે ન કે એક કોર્સે તમે મને આમંત્રણ આપો ને બીજી કોર્સે તમે એમ કહો હવે મારે તારું કામ નથી, હું તારા રસ્તે હતો થાય. આ તો કઈ બરાબર વાત દેખાતી નથી. એમ જાણીને બાહ્ય મુનિ પણ ગ્રહણ કર્યું, મુનિ પણ ગ્રહણ કરીને નથી કર્યું, વેશ ધારણ કર્યો, મુનિનો વેશ લીધો, ત્યાગ કરીને અને બહારમાં મુનિ પણ ધારણ કર્યું. આવી ભાવનામાં તો ઠીક ભાવના દેખાય, ઉપર ઉપરથી તો માણસને એમ લાગે કે બરાબર છે. મુનિયોદયની પ્રાપ્તિ થવા છતાં લખપતિ કરોડપતિ અબજપતિ હોય રાજા હોય એને દીક્ષા લઈ લે, બહુ મોટી વાત સંસારમાં ગણાય. પૂછો કે કેમ દીક્ષા લીધી? ભાઈ આ બધું કઈ ભોગવવા જેવું નથી, એમાં પાપના પરિણામ થાય છે ને જીવ માથા કર્મ બાંધીને અધોગતિમાં જાય છે, માટે ત્યાગ કરી દેવો. પણ એ ત્યાગ કરવો જોઈએ તો શું બીજું કરવું જોઈએ? અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ, મૂળ અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ. એ વાત આ જીવને અનંત કાળથી રહી ગઈ છે. ભલે આ ભવમાં દીક્ષા ન લીધી હોય, પણ અનંત વાર દીક્ષા લઈને નવમી ગ્રહ થતી ગયો છે. નવમી ગ્રહ જનાર જીવનો આશય દૂરો હતો નથી, એમાં છેતરાય છે. અમારો આશય તો સારો હતો, અમારો આશય થોડો અશુદ્ધ હતો. અરે ભાઈ, અશુદ્ધ આશય વાળો નવમી ગ્રહથી ન જાય. શુદ્ધ આશય હોય તો માયાચાર હોય એને તો નવમી ગ્રહના મંદકષાયના પરિણામ હોય શકે નહીં. કુલ્લેશના પરિણામ માયાધારમાં હતા નથી, પણ મિથ્યા તો ભૂલ છે, જાણે જાણે ભૂલ રહે છે અને એ ભૂલ ન સુધરે, ભલે અજાણે ન સુધરે તો પણ અજાણે અજાણે ઝેર ખાય તો મરે જ મરે, જાણીને ઝેર ખાય તો મરે, એવી જ રીતે અજાણે ઝેર ખાય તો મરે, બેમાં મરવામાં ફરક પડતો નથી, બંને ઝેરથી જ મરે. ખરી વાત એ છે કે મારો આશય બરાબર છે એ વાત પણ કોક સમજાય છે. જેનો આશય બરાબર હોય એ તો એના એક એક ક્ષણના પરિણામને ચેક કરે છે. મારા આશય પ્રમાણે મારા પરિણામ ચાલે છે, પરિણામ ગમે તેમ ચાલ્યા જાય, કોઈ બતાવે કે આ તો તમે ભૂલ કરી, ભૂલ તો કદાચ થઈ ગઈ હશે પણ મારો આશય નહોતો, ન ચાલે. ભૂલ થઈ ગઈ એની ખબર કેમ ન પડી? ભૂલ થઈ એની ખબર ન પડી એનું કારણ કે તારી જાગૃતિ, તારી દરકાર, તારી સાવધાની, તારા ચાલતા પરિણામને વિશે લાભ નુકસાન ઉપર નથી. પછી આશય તો અતર્ય છે, તારો શું કામ લાગે? એટલે એનો અર્થ એ થાય છે કે જેનો શુદ્ધ આશય હોય છે, શુદ્ધ ભાવના હોય છે, શુદ્ધ ધ્યેય હોય છે, એના હાથમાં અજ્ઞાન દશામાં એક ટોર્ચ આવી જાય છે, નિર્જ્ઞાન દશામાં એ વાતનો સંકેત કર્યો છે કે જેણે પોતાની પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધ્યો એને પોતાના પરિણામ ઉપરનો લક્ષ, લાભ નુકસાનનો લક્ષ બાદ જાય ઉપર, એને પ્રયોજનભૂત ત્યાં એક શૈલી લીધી છે, એને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત એ બે વિષયની વહેંચણી ચાલુ થઈ જાય છે. જેમ ચાલતા ચાલતા પહોંચવું છે ભલે ગમે તેટલે દૂરના સ્થાને, પણ ચાલનાર ક્યાંય પણ ખાડો ટેકરો જોયા વિના પગ મૂકતો નથી. મૂકે છે, મારે ફલાને જવું હતું ને એ આ દિશામાં હતું એટલે મેં તો એ દિશામાં હાલવા માંડ્યું, એમ એ દિશામાં રસ્તો જોઈને હાલતો, કે એક તો આ દિશાનો રસ્તો છે, બીજું એ રસ્તો તું જોઈને ચાલે છો, સાથે સાથે જોશે. એટલું નહીં ચાલે કે મારે એ દિશામાં જવું હતું માટે એ દિશામાં દોઢ મૂકી, ભાંગડે જો તો મુકાય નહીં, અને ચાલવું હોય તો જોયા વગર ચલાય નહીં ભાઈ, નહીં તો રસ્તામાં 5 ફૂટનો ખાડો આવે તો રસ્તામાં જ રહેવું પડે, પહોંચવાનો પરિસ્થિતિ ઊભી થતી નથી. ત્યાં એ વાત કે જેનો શુદ્ધ આશય છે એને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત સમજાવવાના છે, જેની શુદ્ધ ભાવના છે એને પોતાને નુકસાન કરનાર પરિણામ એની ભાવનાને ઠેસ પહોંચાડે છે તરત એને ખબર પડે છે, એ ઠેસ વાગે છે, એનો અલાર્મ છે. ભલે મોટા ખાડામાં ન પડ્યો પણ ઠેસ વાગી ત્યારે એથી તો ખબર પડી કે હું જોઈને હાલતો નથી, આ જોઈને ચાલતો તો ઠેસ લાગત
નહીં,
તમારે ઠેસ જ કહેશે ને ચાલતા ચાલતા. એ વાત સાથે સાથે ઊભી થાય છે, જ્યારે એ વાત ઊભી થાય છે પછી એ જીવ ભૂલતો નથી અને એને સ્વરૂપ નિશ્ચય માંડીને બીજા બધા કાર્યનો વિવેક યથાસ્થાને યથાર્થપણે રહે છે. ભલે એની અજ્ઞાન દશા છે તો યથાર્થતા આવે છે અને એ યથાર્થ વિચારણા એને આત્મજ્ઞાનનું કારણ થાય છે, અથવા આત્મજ્ઞાનમાં જ એના ફળમાં એ પરિણમે, એ સિવાય બીજું પણ આવે જ નહીં એમ જ થાય. આ એક ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ છે, નિયત કાર્ય પદ્ધતિ જેને કહીએ. જેમ મોક્ષ માર્ગ નિયત છે, સમ્યક દર્શનના અંતારે થાય મોક્ષ માર્ગ, ત્રણેય કાળે કોઈ ફેરફાર કરો કે નહીં, તો કે એ સમ્યક દર્શનના જ્ઞાન ચારિત્રણને પહોંચવા માટે નિયમ કેળી, એટલે કેળી નામે રાજમાર્ગ છે, એ પણ નિયત છે, ચોક્કસ છે, એ રસ્તે ચાલે એ પહોંચે જ પહોંચે, ન ચાલે ન જ પહોંચે તે ન જ પહોંચે, બસ સીધી વાત છે. એમાં બીજો ફેરફાર નહીં. મોક્ષ માર્ગમાં આવે તેને મોક્ષ થાય જ થાય, એ મોક્ષ માર્ગની કેડી આવે એ મોક્ષ માર્ગમાં આવે જ આવે, ના આવે એ પ્રશ્ન નથી. એટલા માટે કીધું છે કે ભાવના નિષ્ફળ જતી રહે. એવો અનુભવ કરીને શુદ્ધ પરિણતિની ધારા પ્રગટાવી નથી અને બહારમાં મુનિપણું ગ્રહણ કર્યું હોય એટલું જ નહીં, મુનિપણું ગ્રહણ કર્યું હોય એટલું જ નહીં, મુનિપણું ગ્રહણ કરીને ભલે તે દુર્ધર્ષક કરતો હોય, 6 મહિનાના ઉપવાસ પ્રતિજ્ઞા લઈ લે, પછખાણ લઈ લે, આજથી 6 મહિના વ્યવહાર નહીં, 6 મહિના પરિસરમાં અડગ રહેતો હોય. અરે હું તો જૈન મુનિ છું, જૈન મુનિ ને તો ઉપસર્ગ પરિસરમાં આંખનો ખૂણો પણ લાલ કરવાનો હોય નહીં. આધાર શું લીધો? દીક્ષા લીધી, ઉદયના ઘરની દીક્ષા, જ્ઞાનના ઘરની, મોક્ષ માર્ગના ઘરની દીક્ષા નથી. આધારે એનો લીધો, કર્મના ઉદયનો દીક્ષા ધારે. ઉપસર્ગ પરીક્ષા આવે તપશ્ચર્યા કરવી આ તમારો ધર્મ છે, એમાં હું કઈ ચલાયમાન થાવ નહીં. તો પણ તે બધું તેને નિર્વાણનું કારણ થતું નથી. આ મુખ્ય વાત છે કે એ બધું પણ એને નિર્વાણનું કારણ થતું નથી. જે ઉપાય છે રોગને જાણે નહીં, રોગના ઉપાયને જાણે નહીં, રોગની દવા લીએ નહીં, પછ પાડે નહીં, આ બધું થઈ જાય છે. એટલે બધી ગડબડ ઉભી રહી છે, અનંત સંસાર એમને એમ ઉભો. તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ જોડે, બીજું અંગ એમ કહે છે, એક અંગ એમ એટલે આ અંગ એને ઉપવાસ કરીને સૂકવી નાખ્યો, તો એક અંગ અંદરથી બોલે છે કે હજી અનંતા ગર્ભ લેવાના તારે. શું કારણ છે? બહુ મહત્વનો વિષય થઈ પડે છે. એટલા માટે કે જીવ પુરુષાર્થ કરે ને એનો પુરુષાર્થ નકામો જાય તો એ પુરુષાર્થ કોઈ બીજી દિશાનો છે, બીજી બાજુ ચાલે છે, નિર્વાણની દિશામાં એ ચાલતો નથી. આ એક બહુ મહત્વનો વિષય છે કે યોગ્ય દિશા મળવી જોઈએ, જો યોગ્ય દિશા ન મળે તો બધું એરે જાય છે, કોઈ એને નિર્વાણનું કારણ થતું. ભૂલ થાય છે, જાણી જોઈને ભલે ભૂલ ન કરે, ભૂલ કરવાનો આશય ન હોય તો પણ ભૂલ થાય તો ભૂલનું ફળ એવા વિના, અને આ ભૂલનું ફળ આનંદ સંસાર. શુદ્ધાત્માને એક બાજુ મૂકી દીધો, પરમાત્માને એક બાજુ મૂકી દીધો, અને બીજું જ બધું ઘર વગરની ધાન જોડી, એ ધાન ન કહેવાય, થોડું કહેવાય. નિર્વાણનું કારણ થતું નથી, સ્વર્ગનું કારણ થાય છે. બહુ બહુ તો એ સ્વર્ગનું કારણ થાય છે. અનંતકાળમાંથી કેટલો કાળ સ્વર્ગમાં વિતાવે છે જી, બધું બધું એકત્ર સાગરની એની સ્થિતિ છે. મિથ્યા દ્રષ્ટિ જીવની સ્વર્ગની વળી પાછો અનંતકાળ. અનંતકાળમાં એકત્ર સાગર કેટલો? એક સાગરના ટીપા જેટલો, એટલો મોટો જબરદસ્ત કાળ છે. અનાદિ અનંતકાળમાં એકત્ર સાગર કાયમ. આ ચોથો આરો એ કોડાકોડી સાગર, એકત્ર સાગર નહીં પણ કોડાકોડી સાગર છે ને. થોડા ઘણી સાગર થી 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલા સાગર નો એક પ્રથા 31 સાગર નો હું હિસાબ હોય
કે જે પરમી રહેલું છે દ્રવ્ય આત્મલાભ પારિણામિક તો જે પરિણામ જેનો હેતુ છે પરિણામ જેનો પરિણામ જે આધારભૂત છે એ દ્રવ્ય છે પરિણામ કઈ અંતર થાય એમ કે તો એ વસ્તુ થઈ જશે પરિણામ દ્રવ્યના પર્યાય હોય નહીં પરિણામ નો હેતુ ક્યાં છે પરિણામ નો આધાર ક્યાં છે તે દ્રવ્ય છે દ્રવ્ય સ્વરૂપ જ છે પરિણામ ને પ્રાપ્ત કર્યા કરે લાભ એટલે પ્રાપ્તિ થવી એવું દ્રવ્ય છે શુદ્ધ નિશ્ચયનો વિષય છે એ નિશ્ચય સ્વરૂપ ત્રિકાળ બાધિત અખંડ ભેદ એકરૂપ દ્રવ્ય સામાન્ય સ્વરૂપ એ જે ક્યારેય વિશેષ રૂપે થતું નથી શાશ્વત તત્વ છે કે જે કદાચ ક્યારે પણ કોઈ પણ કાળે નિગમની વસ્તુ છે એટલે તો બુદ્ધિથી પાર પામવા જનાર બધા ભૂલા પડી ગયા વેદાંત ને લોકો પ્રખર બુદ્ધિ વાળા થયા એવા ભેખધારી માણસો થયા કે આત્મા અલખ નિરંજન છે તો એને શોધવા બધું છોડીને જંગલમાં ચાલ્યા જા એ લોકો પણ એ લોકોમાં જે આ ઋષિ મુનિ દાઢી વાળવાળા જટાવાળા એટલે બનાવ્યા છે કે એ કઈ પ્રસંગ નહોતો એને વાળ વધે ને વાળ ઉતરાવવાનો કોઈ પ્રસંગ નહોતો એટલા દાઢે મોટી મોટી જટાઓ થાય છે ને જટા બહુ લાંબી લાંબી લાંબા બહુ મોટા વાળ થાય છે એ શું બતાવે છે કે એની પાછળ એટલા પીડ્યા હતા ઘણા ધ્યાન ધીરા ઘણા તપ્તતા પંચાંગની તપ્તતા જતા ધારે 5 ઇન્દ્રિયના વિષયોને છોડ્યા જંગલમાં રહ્યા અને ઘણી બુદ્ધિ લગાવી પણ આ વિષય એટલો અટપટો છે પદાર્થનો એમ બુદ્ધિ લગાવે પાર આવતું નથી કલ્પના એ ચડી જાય છે કઈક ને કઈક પછી કલ્પના કરી બેસે છે આવો આત્મા છે આવો આત્મા છે આવો આત્મા છે
આજીવિકા માટે મુખત મળીએ કે થોડી સગવડતા ને અનુકૂળતા માટે શુદ્ધાત્મા નું વિસ્મરણ કરે તો કે છે કે 31 સાગર સાગર તો તું તો પાણી પાણી થઈ જશે અને એક જિંદગીના 5-25 વર્ષના સુખ આડે પણ તને સુખ એટલે કલ્પેલું સુખ સુખ તો શું છે કલ્પેલું સુખ છે અત્યારે જે અનુકૂળતાઓ છે એ તો સ્વર્ગમાં ભિખારી હોય એના ભિખારી જો કે સ્વર્ગમાં હોતા નથી પણ સ્વર્ગમાં કોઈ ભિખારી હોય તો એના કરતા પણ નીચે કોટીના છે એમ પોતાના આત્માને સમજાવવાનો છે સ્વર્ગનું કારણ થાય છે કારણ કે તેને શુદ્ધ પરિણામ બિલકુલ વર્તતો નથી સ્વભાવ થયો પણ શુદ્ધ પરિણામ તો નથી બિલકુલ વર્તતો નથી આમ કર્યું, તે આમ કર્યું, એટલે તે એટલે અંદરમાં પોતાને કહેવાનું છે, તો બીજા કોઈ આમ કર્યું એમ નહીં. આ જીવે આમ કર્યું, એ જીવ તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, હવે ક્યાં કર્યું. કારણ કે તેને શુદ્ધ પરિણામ બિલકુલ વર્તતું નથી, માત્ર શુદ્ધ પરિણામ જ, અને તે પણ ઉપાદેય બુદ્ધિ એ વર્તે છે. કેમ કે શુદ્ધાત્માના આદર વગર એવી બુદ્ધિ આવતી નથી. આ કરવા યોગ્ય છે ને, આ જ કરવું, આ જ કરવું, બને એટલું આ વધારે પણ એટલા શુભ ભાવમાં દેખો. શુદ્ધ આત્માના આશ્રય વગર, સમ્યક દર્શનથી શરૂઆત થયા વગર એકલા શુભ ભાવ થાય છે, અને એમાં તને ઉપાધિ બુદ્ધિ આવે છે. આ વાંધો, આ તો હજી સાધારણ શુભ ભાવ હોય છે. મુનિ દશામાં તો જે ભૂમિગ્રવી કે જનારાના તો ઘણા પાતળા આછા છે, તો પણ એ માત્ર શુભ ભાવ છે, સ્વર્ગનું કારણ થાય છે, નિર્વાણનું બિલકુલ કારણ નથી. હા, જ્ઞાનીઓને શુભ ભાવ આવે છે મોક્ષ માર્ગમાં, જરાય ઉપાધિ બુદ્ધિ નથી. એ પોતાના શુદ્ધાત્મામાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરતા હોય છે. એ પુરુષાર્થમાં મંદતા થાય છે ત્યારે શુભોપયોગ થાય, નહીંતર તો શુદ્ધોપયોગ થઈ જાય સ્થિર આત્મામાં. પણ સ્થિર થવામાં શક્તિ ઓછી પડે ત્યારે શુભોપયોગમાં આવે, તો એને એમાં નથી જરાવું, નથી જાવું. શું એમાં એને રહેવું કે જાવું નથી, થઈ જાય છે. અનાજ વાવે છે ને, અનાજ વાવે છે, વાસુપતિના ચોખા લેવા સુગંધ આપે, ચડે તો બાજુના ખરુંથી સુગંધ જાય, એવા ઊંચી ક્વોલિટીના એક્સપોર્ટ ક્વોલિટીના ચોખા વાવ્યા હોય. અને ચોખા વાવે ત્યારે ખડ થાય કે નહીં, કેમ એમ થાય, ડુંડીનો ઉપર આવે ચોખા નહીં
થાય,
તો ખડ તો વચ્ચે થાય જ તે. ખડ માટે વાવ્યા છે કે ચોખા માટે વાવ્યા છે? ચોખા માટે. ખડ તો આપી દેશે. ગામમાં ગાયનું ઘણી છે, બકરા ઘણા છે, ઢોરા ઘણા છે. આ 2000 રૂપિયે ક્વિન્ટલનો માલ છે, એમાંથી કાંઈ કોઈ આડું ઉડું ન કરી જાય. માટે ગરીબ માણસોને જેને ઢોર હોય, એને દાડિયા હોય, બીજા હોય, ત્રીજાને મફત આપી દીધું. અત્યારે આ ખડની કિંમત થઈ ગઈ, આ બધા ઘીણ પૂજના દિવસો છે બધા લોકોના, એટલે ખડને હું કિંમત આપી દઈએ. તમને શ્રીમંત માણસો હોય, જાગીરદારો હોય, ખડ આપી દઈએ. ખડ વેચે વેચે ખડ માટે મેં કાંઈ આપવાયું નથી, ભંડાર ભરે એના અનાજના. એમ એ શુભ ઉપયોગ તો વચ્ચે ખડ થાય છે. પુરુષાર્થ તો શુદ્ધોપયોગનો છે, જ્ઞાનીનો ધર્મીનો શુદ્ધોપયોગનો પુરુષાર્થ છે. વચ્ચે ખડ થઈ જાય છે થોડું, ખડ ઉપર એની નજર નથી, એટલે એ ઉપાદેય બુદ્ધિ એ નથી, ખડ માટે નથી કરતા. ખડ માટે ખડ નથી થતું, ખડ થાય છે ખરું, પણ ખડ માટે ખડ કરતા એ તો વચ્ચે થઈ જાય. અજ્ઞાન દશામાં ઉપાદે બુદ્ધિ આવે છે, અને એ ઉપાદે બુદ્ધિ થતા શુદ્ધાત્માની ઉપાદે બુદ્ધિ છૂટી જાય છે, થઈ શકતી નથી. આ મોટું નુકસાન છે. એટલે સમ્યક સન્મુખ થનારને આ એક બીજી પરિસ્થિતિ ઊભી થાય છે. શુદ્ધાત્માનો જેને નિશ્ચય થાય છે, અથવા શુદ્ધાત્માનું જેને ધ્યેય બંધાય છે, ત્યારથી એને શુદ્ધાત્માની ઉપાદેયતાના ભાવ આવે છે. વચ્ચે એ સિવાયના શુભ ભાવ છે એનો એને નિષેધ આવે છે. ઉપાદેય બુદ્ધિ એ નથી થતા પછી, એટલે એ સમ્યક દર્શનને માને છે. જો શુભ ભાવની ઉપાદેય બુદ્ધિ રહે તો કોઈ કાળે સમ્યક દર્શન પામે નહીં, અને પામ્યો નથી. એનું કારણ એ છે કે ભૂલથી પણ ઉપાદેય બુદ્ધિ થઈ ગઈ છે ને રહી ગઈ છે, ભૂલથી પણ આ થઈ ગયું છે. સત્સમાગમ અને શાસ્ત્ર સ્વાધ્યાય એટલા માટે છે કે પોતાને પોતાની ભૂલ ન જડે તો પરસ્પરસ વિચારના વિમર્શ પ્રશ્નોત્તર ચર્ચા આદિથી એને ખ્યાલ આવે. કાંઈ આવું થતું નથી ને, ક્યાંક આમ તો થતું નથી ને, આ થતું નથી ને, એ પણ પોતાની તપાસ હોય ને સ્વલક્ષ્ય હોય તો, નહીતર તો એમને એ બધું ચાલ્યું જાય છે. સ્વાધ્યાયમાં પણ લક્ષ્ય નથી રહેતું કે મારી ભૂલ ક્યાં. શુદ્ધ પરિણમન બિલકુલ વર્તતું નથી, માત્ર શુભ પરિણામ હોય અને તે પણ ઉપાધિ બુદ્ધિએ વર્તે છે. અહીંયા કોઈ તર્ક કરે છે કે જ્યાં સુધી શુદ્ધ પરિણમન ઊભું જ નથી થયું ત્યાં સુધી તો એકલા શુભ પરિણામ જ હોય ને, કેમ કે શુદ્ધ પરિણામ શરૂ નથી થયા તો મોક્ષને તો એકલા શુદ્ધ ભાવ જ હોય ને. હોય ને એમ કહીને ઉપાદિતા લેવી છે. ગુરુદેવે કોઈ મોટો ઉપકાર કર્યો હોય તો આ વિષય કે હોય ને એમ કરીશ ને, આવશે ખરા ઉપાદે બુદ્ધિએ કરીશ નહીં, પછી એની મહત્તા આપવી, એમાં સંતોષ પામવું, એની ગણતરી કરવી, એ વાત તો રહેતી જ નથી ક્યાંય. એ તો વળી બહુ અવળી લઈને ચડી ગયા પછીનો વિષય છે. પણ બુદ્ધિપૂર્વક પણ એમ લે કે જે કોઈ શુભ ભાવ આવે એમાં જાણે અજાણે ઉપાધિ બુદ્ધિ એ મને મારા આત્માને નુકસાન છે, મને સમ્યક દર્શન અને નિર્વાણના કારણ પ્રત્યે નહીં જવા દીધું. માટે શુભ ભાવ આવે તો પણ સામું જોવું નથી, કેવો થયો ને કેવો ન થયો એની સામું જોવું નથી. આ ઉદ્ધાર કરી ગયા ધ્યાન ખેંચે નેત્ર. આ તકલીફ છે કે શુદ્ધ ભાવ ઉભો થયો નથી, થશે શુભ ભાવ, શું કરીએ પણ શુભ ભાવ જ થાય ને એમ. તારો અભિપ્રાય કેળવ, તારી ભાવના શુદ્ધતાને શુદ્ધાત્માને કેળવ અને ચાલતા શુભ ભાવનો નિષેધ કેળવ એમ કહ્યું. શરૂઆતમાં જયારે મારો પ્રવેશ થયો શંકર ત્યારે એ વિષય ચાલતો પંચાધ્યાયીનો આષ્ટિકા પંચાધ્યાયી શરણારામ ભગવાન આવતા હતા, છૂટી ગયા છે અત્યારે તો નથી જીવતા નથી, પણ એ સહારાનપુરમાં હતા, દેહરાદૂનમાં સહારાનપુર સહારાનપુરમાં બેઠા બેઠા હતા. ખ્યાલ હતો છે બુદ્ધિ વાળો, આમ ઠેકાણું નથી એનું, પણ છે બુદ્ધિ વાળો, વિદ્વાન છે, અર્થ બરાબર કરે છે. ચાર પાંચ ટીકાઓ જે હતી આદર બુદ્ધિથી મોકલી હતી, મારા ઉપર આમનો ઉપકાર છે ઘણો, બહુ શબ્દો ભાઈ એ બાબતમાં એટલા બધા શબ્દો એને વાપર્યા હતા કે મને એમ લાગે કે આથો ત્યાં કેમ રે છે એ નવાઈ લાગે. મારી આ ટીકા છે ને આમ તપાસ એમાં એક વિષય ચાલતો કે વ્યવહાર નો નિષેધ કરે તે નિશ્ચય, નિશ્ચયની પરિભાષા બહુ એકદમ આધ્યાત્મિક પદ્ધતિથી અધ્યાત્મ ના બહુ વિષયો લીધા છે એટલે એટલો અધ્યાત્મ નો ન કહી શકાય. એટલું દ્રવ્યાનો યોગનો ન કહી શકાય એટલું બધું બે વાત એટલી જ તત્વો છે. બહુ જ કોટીનો ગ્રંથ છે. વ્યવહાર કહેવો કોને, નિશ્ચય કહેવો કોને, નિશ્ચય તો નિશ્ચય સ્વરૂપના અસ્થિથી તો નિશ્ચય સ્વરૂપના આશ્રય શુદ્ધ પરિણમન થાય તે નિશ્ચય. સમ્યક દર્શન તે નિશ્ચય, સમ્યક જ્ઞાન તે નિશ્ચય, સમ્યક ચારિત્ર તે નિશ્ચય. ત્યાં શાસ્ત્ર કરે એક વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે મોક્ષ માર્ગી જીવને વ્યવહાર હોય છે ખરો, પણ ઉપાધિ વૃત્તિ એ કદી હોતો નથી. જો મોક્ષ માર્ગી જીવોને પણ વ્યવહારના શુભોપયોગના પરિણામ એ બુદ્ધિ એ છે, તો તું તો હજી મુમુક્ષુ છો, તને તો નિશ્ચય પ્રગટ નથી થયો, તમે ઉપાધિ બુદ્ધિ કરીને ક્યાં જઈશ તમે? આ સીધી વાત છે. જેની પાસે મૂડી છે એ પણ ખોટો ખર્ચ કરવા તૈયાર નથી શક્તિનો. મૂડી એટલે શક્તિ છે. મોક્ષ માર્ગી પાસે તો શક્તિ છે, શક્તિ પ્રગટ કરી છે, એ પણ શુભોપયોગમાં ખર્ચ કરવા તૈયાર નથી પોતાની મૂડીનો. તો તારી પાસે તો મૂડી જ નથી. હવે જે કાંઈ છે એને તારે શુભોપયોગમાં ખર્ચી નાખવું છે. બધી કઈ વાત, સમય ને શક્તિ તારી શુભોપયોગમાં ખર્ચવાની બુદ્ધિ અનંતકાળ રખાવશે. બરોબર. અને શુદ્ધતા ઉત્પન્ન થવા દેશે નહીં. એ વાત લોકોને ન સમજાણી એટલે જરા કઠણ પડી કે અરે રે, આ તો વ્યવહારને ઉડાડે છે, વ્યવહારનો તિરસ્કાર કરે છે, વ્યવહારનો નાશ કરે છે. લોકો સુછંદીથી કોક થઈ પણ જાય, ન થાય એવું નથી, કોક થઈ પણ જાય તો એની યોગ્યતાનું કારણ છે. અંદર જે પરમાર્થનું સ્થાપન કરવું છે એ મુખ્ય આશય ન સમજાણો હોય તો કોઈ થઈ જાય એ તો ગધેડો સાકર ખાય તો એને તાવ આવે. ગધેડો સાકર ખાય તો તાવ આવે. બીજા તો સાકર ખાય તો એને શરીરને પોષણ મળે. સાકર નો દોષ કે ગધેડાનો દોષ? ગધેડાનો દોષ. લાઈન બદલે ત્યારે આ થાય, ત્યાં સુધી લાઈન બદલાણી નથી. પોતાના શુભ ભાવનો નિષેધ શુદ્ધાત્માના આદરપૂર્વક આટલી શરત છે. પાછો અતરથી કરે તો સ્વચ્છંદી થાય. શું જો શુદ્ધાત્માના આદરપૂર્વક ન કરે તો અવશ્ય સ્વચ્છંદી થાય. પાછો જોખમવાળી વાત છે થોડી. માર્ગ જોખમી છે એ રીતે તો, પણ એનું ફળ બહુ મોટું છે. માટે સાવધાન રાખીને માર્ગે ચાલવું એવો નિર્ણય કરવો જોઈએ, નિશ્ચય કરવો જોઈએ. એ વાત બાહ્યાચરણને લીધે કે તપ કરતો હોય, ઉત્સર્ગમાં અડગ રહેતો હોય તો પણ શુભ ભાવમાં ઉપાધિ બુદ્ધિ એ વર્તે છે, એનો અનંત સંસાર એવો ને એવો ઉભો રહે છે. બીજો દ્રષ્ટાંત છે જ્ઞાનનો, આ બાહ્ય આચરણનો દ્રષ્ટાંત હતો. હવે જ્ઞાનનો તે ભલે નવ પૂર્વ ભણ્યો હોય, ભલે તે નવ પૂર્વ ભણી ગયો હોય તો પણ તેને આત્માનું મૂળ દ્રવ્ય સામાન્ય સ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું નહીં હોવાથી તે બધું અજ્ઞાન છે. નવપૂર્વમાં આત્મા કેવો હોય એનું જ્ઞાન આવે. દીક્ષામાં જોઈને ચાલવું એમાં આત્મા કેવો હોય એ વાત ન આવે. સંયમ પાળવો એમાં આત્મા કેવો હોય એ વાત ન આવે. બીજા જીવોની રક્ષા ને અહિંસામાંની વાતમાં આત્મા કેવો છે એ વાત ન આવે. ભલે કેમ કે બાહ્યાચરણનો પ્રકાર પરાશ્રિત થતો જાય છે, પરાશ્રિત વ્યવહાર છે. પણ જે જ્ઞાનનો વિષય છે અને નવપૂર્વ એટલે ગણધર દેવના રચિત શાસ્ત્રો, રચના ગણધર દેવની છે બાર અંગની, બારમાં નવ પૂર્વ એટલે અગિયાર અંગ વત્તા નવ પૂર્વ, બારમા અંગના ચૌદ પૂર્વ માંથી નવ પૂર્વ પર્યંત, પાંચ જ પૂર્વ બાકી રહ્યા. નવ પૂર્વ એટલે એકલા નવ પૂર્વ ન લેવા, અગિયાર નવ પૂર્વ, અગિયાર અંગ ઉપરાંત ના નવ પૂર્વ, પછી બારમો અંગ શરૂ થાય અને એના ચૌદ પૂર્વ માંથી નવ પૂર્વ સુધી ભણી ગયો હોય, ભણી ગયો ગણ્યો નથી, પઠન કરે બરાબર, બુદ્ધિ લગાવે, શબ્દાર્થ મતાર્થ ભાવાર્થ નયાર્થ બધું જાણે, પણ અનુભવ કરે નહીં, ક્યાંય એને ઉપાધિ બુદ્ધિ વધતી જાય છે, આ તકલીફ થાય છે. સ્વરલક્ષી જ્ઞાન, સ્વરલક્ષી જ્ઞાન અગિયાર અંગને નવ પૂર્વનું અભવ્યને થાય, કોને? ત્રણેય કાળમાં ક્યારે મોક્ષ માર્ગ પામવાનો નથી, સુમી દર્શન જ નહીં થાય, અગિયાર નવ પૂર્વ થાય અભવ્ય, એની તો કોઈ કિંમત નથી. જેમ અહીંયા દીક્ષા બાહ્ય તપશ્ચરણ અને ઉપસર્ગ પરિસરનું સહન કરવું એની કાંઈ કિંમત નથી, એમ પરલક્ષી જ્ઞાનની કોઈ કિંમત નથી. ક્યાં સુધીના? અગિયાર અને નવ પૂર્વ સુધીના. અત્યારે તો એટલું શાસ્ત્ર વિચ્છેદ ગયા છે રહ્યા નથી, અને બીજું કે અત્યારે એટલો ઉઘાડ પણ કોઈને હોતો નથી, એ તો લબ્ધિથી થાય છે, એનો સહસ્ત્રાંશ કોઈને નથી, અત્યારે હજારમાં ભાગે નથી, એવો ઉઘાડ નથી હોતો. પણ ઉઘાડ સાથે આને મતલબ નથી, આને પોતાના મૂળ દ્રવ્ય સામાન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું, એ સમજવું, એ ઓળખવું ને એનું ગ્રહણ કરવું, એની સાથે આને સંબંધ છે. ચકલા દેશ ત્યારે ક્યાં જ્ઞાન હોય છે? એટલે જ્ઞાનના બહારની વૃદ્ધિને, જ્ઞાનના બહારના વૈભવને જોઈને વ્યામો પામવા જેવું નથી. વૈભવ જ્ઞાન આમને તો બહુ જ્ઞાન છે, જ્ઞાન વૃદ્ધિ છે, આવું ઉઘાડતે જ્ઞાન પરલક્ષી જ્ઞાન એ જ્ઞાન જ નથી. એને અજ્ઞાન કહ્યું છે, અથવા એને જળ જ્ઞાન, જળ સાથે વર્તતું જળ જ્ઞાન કહેવામાં આવે છે, ચૈતન્ય સાથે નહીં વર્તતું હોવાને લીધે એ જ્ઞાનનો બીજો દાખલો એ લીધો છે. આ જીવ પણ અગિયાર અને નવ પૂર્વ ભણી ગયો છે, એમ છે લબ્ધિથી, અગિયાર અને નવ પૂર્વ એવી લબ્ધિ ઉત્પન્ન કરી છે આ જીવે પણ પહેલા અનેક વાર, એક બે વાર નહીં, એક વાર છે. ભૂમિકાની સાથે જ હોય ને એ પહેલા થાય નહીં એવા પણ કેટલાક શુભભાવ હોય છે કે જે મુનિ દશામાં થાય, ભાવલિંગી મુનિ દશામાં, એ સિવાય નીચેની કોટિના જીવને થાય નહીં. જેમ કે જેના ફળમાં સર્વા સિદ્ધિમાં જાય, સર્વા સિદ્ધિમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ ન જાય, બધા સમ્યક દ્રષ્ટિ જાય, એકાવતારી હોય એ જાય, ખાય સમ્યક દ્રષ્ટિ હોય છે, તો શ્રેણે સાતતા સાતતા રહી ગયું થોડું બાકી, એટલી જ વાત છે. એવા મુનિઓને ઘણી લબ્ધિઓ પ્રગટે છે, પણ એ ભૂલનું ફળ છે, હામું કરવા જતા નથી, હામું જોતા નથી, કેમ કે ઉકડો છે જળનો એ બધો ઉકડો છે, ઉકડાને હામું જોવે, કોઈ જોવે ઉકડાને હામું જોવા ઉભું રહીએ છે, આ ઉકડો સુંદર છે ગામમાં જોવા જેવો, તો જાય કોઈ ક્યાંય એમાં મેળ છે કે કોઈ ગામમાં કોઈ ઉકડો જોવા જાય, એમ એ તો ઉકડો છે, હામું ન જોવે ભાવ ને એના ફળ ને હામું નો જોયું, ઉપાદે બુદ્ધિએ કર્યા નથી પછી એના ફળ આનું કેમ જોવે, જે ભાવ ઉપાદેય બુદ્ધિ એ કર્યા નથી, થયા નથી, એના ફળ ને આનું જોવે કેમ? એ પ્રશ્ન એવો મોક્ષ માર્ગ કોઈ ઉચ્ચ કોટીનો વિલક્ષણ માર્ગ છે. સંસારના માર્ગ થી કોઈ જુદી જાતનો વિલક્ષણ માર્ગ છે, એને જૈન માર્ગ કહેવાય. સાધારણ વાત નથી. આ તો કઈ છાપાડે અને કાંત નિષાદવાદ ની વાત કરે તે જૈન બધા એવું નથી. પરલક્ષી હોય ઉપાધિ બુદ્ધિ એ થાય, નિર્લક્ષી જ્ઞાન ની ઉપાધિ બુદ્ધિ અને સુભાવ ની ઉપાધિ બુદ્ધિ બે અમારે બાહ્ય પરિણામ ની ઉપાધિ બુદ્ધિ. ચાહે તે બાહ્ય પરિણામ આચરણ ના હોય કે ચાહે તે બાહ્ય પરિણામ જ્ઞાન ના હોય, એ બાહ્ય પરિણામ ઉપર ચોકડી મૂકી છે. ઉપયો બહાર નીકળ્યા કે જમકા દુઃખ સમજો, આ એમાં બધું આવી ગયું એક વાક્યની અંદર. એને મોત જ કીધું છે આત્માને બહાર નીકળવાની આજ્ઞા જ નથી. ભગવાનની આજ્ઞા અંદર માં રહેવાની છે, બહાર નીકળવાની આજ્ઞા નથી. બસ એ રસ્તે ચાલવાની વાત છે. એટલે આત્માનું મૂળ દ્રવ્ય સામાન્ય સ્વરૂપ અનુભવ પૂર્વક જ્ઞાન ઘરમાં જાય ને. શાસ્ત્રમાં વાત આવી કે આત્માનું સ્વરૂપ આવું હોય, આત્મા આવો હોય, આત્મા આમ હોય, આત્મા આમ હોય, આત્મા આત્મા કરે, પણ એને કઈ ખબર નથી. કેમ કે એ તો અનુભવની ચીજ છે, ખાવાની ચીજ છે, ખાય તો જ ખબર પડે. એના રૂપરંગ જોઈએ કે એની ગંધ મળવે પેટ ભરાય નહીં. સામાન્ય સ્વરૂપ અનુભવ પૂર્વક જાણ્યું નહીં હોવાથી તે બધું અજ્ઞાન છે, મીંડું મૂકી દીધું. થોડોક તો કઈ માર્ગ આપો એને, આખું બધું શાસ્ત્ર જ્ઞાન કે કઈ નહીં, માર્ગ નથી આપતા, ચોકડી મૂકીએ છે. અને એકે માર્ગ નહીં મળે, જાઓ ફુલ્લી ના પાસે એમ કહી દીધું. થોડાક માર્ગ આપે એવી રીતે મોક્ષ માર્ગ ને ઉપાસવાનો છે.
દેવ ભગવાન.